તારીખ 25-2-1990 સુવિધિના પાના નંબર 5-7 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 5
સામાન્યત નીચેનો પેરેગ્રાફ સંસારમાં જીવો અનુકૂળતા અને પ્રતિકૂળતાની મુખ્યતામાં સંયોગને વળગીને પ્રવર્તતા રહે છે. સંસારી જીવનો આ એક સામાન્ય ચિત્ર છે. પોતાની અનુકૂળતા અને પ્રતિકૂળતા, વર્તમાન અનુકૂળતા અને વર્તમાન પ્રતિકૂળતાને જીવ સર્વસ્વપણે વળગે છે. એ જ જાણે જીવન હોય, એ જ સર્વસ્વ હોય એવી રીતે જીવનું પ્રવર્તું થયા કરે છે સંસારમાં. પરંતુ આત્માર્થી જીવ, હવે એવા સામાન્ય સંસારી જીવથી આત્માર્થી જીવ ક્યાં જુદો પડે છે? જે મોક્ષ માર્ગમાં નજીકના ભવિષ્યમાં પ્રવેશ કરવાનો છે એવો જીવ મિથ્યા દ્રષ્ટિ હોવા છતાં અને બીજા સંસારી જીવો જેવા જ એને પૂર્વકર્મના ઉદય વર્તતા હોવા છતાં, એવા પ્રસંગોમાં એને વર્તું પડતું હોવા છતાં એ જુદો કેવી રીતે પડે છે? પરંતુ આત્માર્થી જીવ તે પ્રકારથી અટકી જઈને એને અનુકૂળતા મુખ્ય નથી, પ્રતિકૂળતા મુખ્ય નથી, એને એક પોતાનું આત્મહિત મુખ્ય છે એટલે એને આત્માર્થી કહીએ. આત્માર્થી કહેવાનું કારણ એ છે કે એને મુખ્ય થઈ ગયું છે પોતાનું આત્મહિત. અનુકૂળતા મુખ્ય નથી, પ્રતિકૂળતા મુખ્ય નથી. અનુકૂળતાને છોડી દેવા તૈયાર છે, પ્રતિકૂળતા સહન કરી લેવા તૈયાર છે આત્મહિત થતું હોય તો. પરંતુ આત્માર્થી જીવ તે પ્રકારથી અટકી જઈને ઉદયમાં ઈષ્ટ અનિષ્ટપણાથી નિવર્તવાના પુરુષાર્થમાં લાગેલો રહે છે. શું અહીંયા પ્રયોગ ચાલે છે આત્માર્થીને? કે કોઈ પદાર્થ જગતમાં ઈષ્ટ નથી, કોઈ પદાર્થ જગતમાં અનિષ્ટ નથી એવું મને સમજાય છે, ન્યાયથી એ વાત મને સંમત થાય છે, બેસે છે, તો પછી મને ઈષ્ટ અનિષ્ટ લાગવું પણ ન જ જોઈએ. જો મારી સમજણમાં એમ છે કે કોઈ પદાર્થ ઈષ્ટ નથી, કોઈ પદાર્થ અનિષ્ટ નથી, તો મને એમ લાગવું નહીં જોઈએ. મને લાગે છે અને લાગે છે, જે અવસ્થામાં છે એ અવસ્થામાં ઈષ્ટ અનિષ્ટ પણ થઈ જાય છે, તો થઈ જાય છે એની સામે એની લડાઈ છે, એની સમજણની લડાઈ છે. ચાલતી યોગ્યતા સામે એને જે નવી સમજણ થઈ છે કે કોઈ પદાર્થ ઈષ્ટ નથી, કોઈ પદાર્થ અનિષ્ટ નથી, છતાં મને કેમ થાય છે? આમ થવાનું કારણ શું? આમાં અનિષ્ટ શું લાગ્યું? આમાં ઈષ્ટ શું લાગ્યું? ગળી ચીજ ગળપણ છે, એ ગળો સ્વાદ છે એનો જરૂર, પણ એમાં સારું શું? અને જો એકલું સારું જ હોય, એકાંતે સારું હોય, તો એનો નિષેધ કેમ આવે? ખાતા ખાતા ના પાડવી પડે છે તો સારું ક્યાં ગયું? સારું લાગ્યું તો એનું શું? તો પેલી તો યુક્તિ થઈ, ખાતા ખાતા ના પાડવી પડે છે એ તો યુક્તિ થઈ, પણ અનુભવ કેમ આવો છે? હવે અનુભવ ઉપર આવે છે. એકલા યુક્તિથી સંમત નથી કરવું, અનુભવથી સંમત કરવું છે કે આમ કેમ થાય છે, આમાં કલ્પના શું, વાસ્તવિકતા શું? રસ નહીં ટકે એની કલ્પના અને વાસ્તવિકતાની ભાંજગઢમાં ઉતરે એટલે વેળ્યું સારું છે એ રસ નહીં ટકે, એ રસ છૂટી જશે, તૂટી જશે. એ પ્રકારે પોતાના ઉદયમાં ઈષ્ટ અનિષ્ટપણાથી નિવર્તવાના પુરુષાર્થમાં લાગેલો રહે છે. મને ઈષ્ટ પણ અનિષ્ટપણું લાગે છે કેમ, છે નહીં ને લાગે છે કેમ, આની સામે એને મોટી ઝુંબેશ ઉપાડે છે કે જગતમાં કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ નથી ને મને તો એક એક ઉદયમાં પ્રસંગે પ્રસંગે ક્ષણે ક્ષણે ઠીક ને અઠીક, ઠીક ને અઠીક, ઠીક ને અઠીક થયા જ કરે છે. આ તો બધા સંસારીને થાય છે, આનામાં ફેર શું પડ્યો? ફેર એ પડ્યો કે આ વાત પોતે ચલાવવા તૈયાર નથી, પોતાના પરિણમનમાં થઈ રહેલી વાત ચલાવવા તૈયાર નથી. આ ન ચાલે, આ મારા આત્માનું અહિત થાય છે, આમાં આત્માર્થી છે ને, મારા આત્માનું આમાં અહિત થઈ રહ્યું છે, એની સામે એને વાંધો છે. મોટો મોટો વાંધો છે એટલે ખેદખીન થઈ જાય, કોઈ વાર એટલી નારાજગી થાય કે ખેદખીન થઈ જાય, અંદરમાં ખેદાઈ જાય. એ પ્રકારે આત્માર્થી જીવ ઈષ્ટ અનિષ્ટપણાથી નિવર્તાય કેમ અને જ્ઞાતા રહેવાય કેમ, એવા પુરુષાર્થમાં પ્રયત્નમાં લાગેલો છે. પુરુષાર્થમાં એટલે અહીંયા પ્રયત્નમાં લાગેલો છે. કેવી છે, કેવો એનો પ્રયત્ન છે કે નિહિતની અપૂર્વ લગ્નિથી, સાધારણ ઉપર ઉપરથી નથી કરતો, મારું હિત કરી જ લેવું છે, આ ભાવમાં કરીને જ જવું છે, પછી કોને ખબર ચાન્સ મળ્યો કે ન મળ્યો અનંત કાળે, માટે કરી જ લેવું છે. અને વખત ઓછો છે, કેટલુંક આયુષ તો નીકળી ગયું છે, અથવા બહુ ભાગ નીકળી ગયો હોય છે, 40 વટાવી ગયા, 45 વટાવી ગયા, અને મોટો ભાગ નીકળી ગયો, પછી રહ્યો છે નાનો ભાગ રહ્યો છે. એટલે નિજ હિતની અપૂર્વ લગ્નિથી લાગેલો હોવાથી તે અવશ્ય આત્મહિત સાધશે. એ આત્માર્થી જીવ બીજા સંસારી જીવની જેમ અનુકૂળતા પ્રતિકૂળતાના રસમાં અને એ પ્રકારના પરિણામના પ્રવાહમાં તળાઈ નહીં જાય, અંદર થંભી જશે કે નહીં. જગતમાં કોઈ ઈષ્ટ અનિષ્ટ નથી, આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, આ આત્માએ પણ એમ જ રહેવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. હવે અવલોકન જો પ્રયત્ન ઉપરના પારિગ્રાફમાં જે પ્રકરણ ચાલી ગયું હતું કે જ્ઞાનમાં પોતાના અવલોકનમાં આત્મરુચિથી અવલોકન કરતો હોવાથી વિભાવ પરિણતિ, પોતાની વિભાવ પરિણતિ મુમુક્ષુ જીવને ભાષ્યમાન થાય છે, એ ભાષ્યમાન થાય છે. એ ઉપરાંત ઈષ્ટ અનિષ્ટપણાની સામે એની લડાઈ શરૂ થઈ છે પોતાના પરિણામની સામે. આમ અહીંથી હવે આગળ ચાલતા એક એક પગથિયું લીધું છે કે અવલોકન કરનાર જ્ઞાન પોતાનું સ્વયંનું પણ અવલોકન કરે છે. હવે જરા વિશે સૂક્ષ્મ થાય છે, કેમ કે જ્ઞાન પણ થોડું સૂક્ષ્મ થાય છે અહીંથી. જ્ઞાન સૂક્ષ્મ થવાનું કારણ રુચિ છે. જેને ઈષ્ટ અનિષ્ટપણામાં તીવ્ર રસ હોય અથવા રાગનું કે પરપદાર્થની તીવ્ર રુચિ હોય એનો ઉપયોગ, એનું જ્ઞાન સ્થૂળ થઈ જાય છે. અને ખાસ કરીને અધ્યાત્મ વિષય માટે તો સ્થૂળ થઈ જ જાય છે. જગતના વિષયમાં કદાચ ઉઘાડ વધારે હોય, જગતના કાર્યો કરવામાં વિચક્ષણતા હોય, પણ આત્માના હિત હિતના વિષયમાં એનું જ્ઞાન સ્થૂળ થઈ જાય છે. એ જ્ઞાન સૂક્ષ્મ થયું છે અને અવલોકન સૂક્ષ્મપણે ચાલે છે ત્યારે અવલોકન કરનાર જ્ઞાન સ્વયંનું અવલોકન પણ કરે છે, જ્ઞાન પોતાનું પણ અવલોકન કરે છે. હવે જ્યારે જ્ઞાન પોતાના અવલોકનમાં જાય છે, એ લાઈન ઉપર હવે જ્ઞાનની સ્થિતિ આવી, એ સ્ટેજ ઉપર જ્યારે જ્ઞાન આવ્યું ત્યારે ત્યાં પ્રથમ જ્ઞાનની વ્યાપ્તિના અનુભવને વારંવાર ઉદયના પ્રસંગમાં તપાસવાનું થાય છે. હું ચિંતન મનન કરતા થોડી લાઈન બીજી ટાઈપની છે. અવલોકનની જે પદ્ધતિ છે એ અનુભવ પદ્ધતિ છે. અનુભવ માટે અનુભવ પદ્ધતિ જ સાર્થક છે. અનુભવ પદ્ધતિ સિવાયની કોઈ પણ પદ્ધતિ અનુભવ માટે સાર્થક થતી નથી, નિરર્થક જાય છે. તો અહીંયા જ્ઞાન પોતાના સ્વયંના અનુભવમાં અવલોકનમાં આવ્યું ત્યારે પોતે કેટલામાં વ્યાપે છે, ઉદયના કાર્યો થઈ રહ્યા છે, ઉદયના પરિણામો થઈ રહ્યા છે, કોઈ ઉદયના કાર્યો ઈચ્છા અનુકૂળ થાય છે, કોઈ ઉદયના કાર્યમાં ઈચ્છા અને અનુકૂળ કાર્ય નથી પણ થતું, ત્યારે આત્માર્થી જીવ પોતાના અવલોકનમાં તપાસે છે કે મારા જ્ઞાનની વ્યાપ્તિ ક્યાં સુધી. ઈચ્છામાં મારું જ્ઞાન વ્યાપે, ઈચ્છા અનુસાર પરપદાર્થમાં કાર્ય થાય એમાં ઈચ્છા મારું જ્ઞાન વ્યાપે છે, તપાસે છે, પોતાના જ્ઞાનની વ્યાપ્તિના અનુભવને તપાસે છે. વિચાર કરે છે એમ નહીં, વિચાર છે સાથે સાથે, પણ એથી વિશેષ વાત છે કે પોતે પોતાના અનુભવને તપાસે છે. વારંવાર ઉદયના પ્રસંગોમાં પોતાના જ્ઞાનની વ્યાપ્તિને ના અનુભવને તપાસે છે. જે તપાસણીના અભ્યાસથી, એટલે વારંવાર આવું તપાસનું થયું એને અભ્યાસ કીધો, એવી તપાસણીના વારંવાર અભ્યાસની ફલશ્રુતિ, એનું પરિણામ એ આવે છે, રિઝલ્ટ એ પ્રકારે આવે છે કે મારું જ્ઞાન કોઈ પણ સંયોગી પદાર્થમાં વ્યાપતું નથી. એને સ્પષ્ટ માલુમ પડે છે કે મારું જ્ઞાન જ્ઞાન સિવાય ક્યાંય આગળ વ્યાપી શકતું નથી, મારું જ્ઞાન જાણવાના કાર્ય સિવાય ક્યાંય વ્યાપી શકતું નથી. એટલે પુદ્ગળના જે જે કાર્યો જીવભાવ સાથે નિમિત્ત નૈમિત્તિક ભાવે પરસ્પર મેળવાળા થઈ રહ્યા છે, તો પણ ઈચ્છા અનુકૂળ કાર્ય ન થાય ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધનો મેળ નથી, ઈચ્છા પ્રમાણે કાર્ય થાય ત્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો મેળ થયો, એવા ઈચ્છા અનુસાર કાર્ય થાય ત્યારે પણ એનું જ્ઞાન બરાબર જાણે છે કે નહીં, મારા જ્ઞાનની વ્યાપ્તિ નથી એટલે મારી વ્યાપ્તિ નથી ત્યાં. ભલે ઈચ્છા થઈ, ઈચ્છા પ્રમાણે કાર્ય થયું, પણ આ આત્મા કરી શક્યો નથી, આ આત્માએ કરેલું નથી, કેમ કે હું વ્યાપ્યો નથી ત્યાં. આમ પોતાની ગેરહાજરી છે. બીજા જીવને, સંસારી જીવને શું થાય છે કે જે કાર્ય પોતાની ઈચ્છા અનુસાર થાય છે ત્યાં એને એમ થાય છે કે આ મેં કર્યું, મેં, મને ઈચ્છા થઈ, મેં કર્યું, હું હતો તો થયું, મારા કારણે થયું, મારા આધારે થયું, અને આની સફળતાનું કારણ હું જ છું. એટલો રસ પડી જાય છે જીવને નિમિત્ત નૈમિત્તિક સંબંધે મેળવાળું કાર્ય થાય ત્યારે, કે ઓલી હીરની રેશમની દોરી એને ગાંઠ મારીને ઉપર તેલનું ટીપું નાખે, એ રસ જેને ખુલવાનો જ નથી કોઈ દી. અજ્ઞાન ભાવે એવા અનુકૂળતાના કાર્યોમાં આ જીવે જે રસ લીધા છે એની જે પરિણતિ જામ થઈ ગઈ છે એ કાઢવાની મુસીબત છે. મોટી મોટી વિટમણા ત્યાં છે. પછી તો સ્વરૂપ પ્રાપ્તિ સહજ છે, કેમ કે સ્વરૂપ કંઈ લેવા જવું નથી, સ્વરૂપ કંઈ બનાવવાનું, નવું બનાવવાનું નથી, કોઈ તૈયાર કરવાની, રાંધવાની ચીજ નથી, કે રસોઈ તો રાંધીએ તો ખવાય, પછી ન ખવાય, એ પહેલાં ખવાય નહીં, આ તો ચીજ તૈયાર છે. પણ પોતે એવી જગ્યાએ મુકાઈ ગયેલો છે કે જાણે લાખો યોજન દૂર છે પોતાથી, ભાવમાં એવી પરિસ્થિતિમાં પોતે ઊભો રહી ગયો છે. એટલે એ તકલીફ મટાડવા માટેનો ની પ્રક્રિયા શું છે, પ્રોસેસ શું છે, કે આ રીતે એણે અવલોકન પદ્ધતિમાં આવી ઇષ્ટ અનિષ્ટપણાના ઉદયની સામે, પોતાના ભાવની સામે, અભિપ્રાયની સામે લડાઈ કરી પોતાની અપૂર્વ લગ્નિથી ને રૂચિથી જો જ્ઞાન સૂક્ષ્મ થાય તો એ જ્ઞાનની વ્યાપ્તિને તપાસે. અહીંથી ભેદ જ્ઞાનનું પ્રકરણ શરૂ થાય છે. અંતરંગમાં ભેદ જ્ઞાનનો પ્રયોગ કેવી રીતે ચાલુ થાય છે, એના પ્રથમ તબક્કામાં કેવી રીતે શરૂ થાય છે એનું આ શરૂઆતનું વર્ણન છે. વ્યાપવામાં જ્ઞાન જ્ઞાનમાં જ વ્યાપે છે. જ્ઞાન ચાલતી ઈચ્છામાં ને રાગમાં વ્યાપતું નથી તો રાગના વિષય સુધીનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો, કેમ કે એ તો ક્ષેત્રથી એ ભિન્ન છે. આ તો હજી એકત્વ થઈ રહ્યું છે એટલે પોતામાં થાય છે એમ ખબર પડે છે કે ઈચ્છા મને થાય છે. શું પણ કોઈ પણ સંયોગી પદાર્થમાં વ્યાપતું નથી, માત્ર જાણવાની મર્યાદામાં જ રહે છે. જ્ઞાન ફક્ત જાણવા પૂરતું મર્યાદિત રહી જાય છે. જાણવાના ભાવમાં જ મારી વ્યાપ્તિ છે, આથી આગળ મારી વ્યાપ્તિ નથી. હું વ્યાપતો નથી ને, એટલે કે મારી હયાતી જ નથી ને. જ્યાં વ્યાપી વ્યાપકપણે મારી હયાતી ન હોય ત્યાં મારો મેં કાર્ય કર્યું એ વાત આવે ક્યાંથી, બને ક્યાંથી, હોય ક્યાંથી? વિકલ્પ પણ માત્ર વિકલ્પની જ મર્યાદામાં રહે છે. એ વખતનો જે વિકલ્પ છે એ વિકલ્પની મર્યાદામાં, જ્ઞાન જ્ઞાનની મર્યાદામાં, પૂતગળનું કાર્ય પૂતગળની મર્યાદામાં. આ બોલવાની ઈચ્છા પ્રમાણે બોલાય છે માનો, પણ પૂતગળમાં જ આ જ્ઞાનની વ્યાપ્તિ નથી. બોલવાની વિકલ્પ થાય છે એમાં પણ આ જ્ઞાનની વ્યાપ્તિ નથી. અત્યારે અને અત્યારે ફક્ત જ્ઞાન જ્ઞાનની મર્યાદામાં, જાણવાની મર્યાદા સિવાય ક્યાંય આગળ વ્યાપતું નથી. બોલનારને એમ છે, સાંભળનારને એમ આવવું જોઈએ કે સાંભળવાની ઈચ્છામાં જ્ઞાન વ્યાપતું નથી. શબ્દો જે સંભળાય છે એમાં મારી વ્યાપ્તિ નથી, શબ્દોને સાંભળવા માટે ઈચ્છા થઈ એમાં મારી વ્યાપ્તિ નથી. મારું જ્ઞાન મારી જ્ઞાનની મર્યાદામાં વ્યાપે છે. મારા ઘનિષ્ઠ બધા ચર્ચા કરનારા હોય એમાં પ્રશ્ન કર્યો હતો કે સાંભળવા બેસો છો ત્યારે આ પ્રકારનો પ્રયોગ લઈને સાંભળવા બેસો છો? તો કે વિચારે ન થતો પ્રયોગની ક્યાં વાત કરવી. ગુરુદેવનું પ્રવચન સાંભળવા બેઠા તો એવું કોઈ તૈયારી કરીને બેસો છો? જ્ઞાન માત્ર જાણે છે, હું જ્ઞાન માત્ર છું, માત્ર જાણવું એટલું જ મારું કાર્ય છે. આ સાંભળવાની ઈચ્છા, શબ્દોને ગુરુદેવ ક્યાંય મારી વ્યાપ્તિ નથી, ક્યાંય હું નથી. આ તો એક સતત પ્રયત્ન કરવાનો વિષય છે. એનો વિકલ્પ પણ ન ઉઠે, એની શરૂઆત પણ ન થાય તો બધું અધર અધર જ હાલવાનું. કોઈ વાત અંદર કેવી રીતે ઉતરશે? ઈચ્છાને નથી ફેરવવી. જ્ઞાન ને જાણવું છે કે હું ક્યાં છું. ચારિત્ર ગુણની પર્યાયમાં હું નથી એમ જ્ઞાન જાણી તો શકે કે ન શકે? જ્યારે ચારિત્ર ગુણમાં પોતે નથી, જ્ઞાન જ્ઞાન ગુણમાં છે, તો ચારિત્ર ગુણમાં જે ઈચ્છાથી એમાં હું નથી એટલું જાણવું છે. ઈચ્છા ભલે પછી ઈચ્છા ઈચ્છામાં રહી એનો વાંધો નથી મને, ઈચ્છામાં હું થાય એમાં વાંધો છે મને. શું નહીં એમાં એવું છે. અહીંયા અહીંયા વિચાર વિચારણીય વિષય છે કે હું પણ જરા નજીક નજીક, હું પણ ઈચ્છામાં થાય ત્યારે જ્ઞાનમાં ન થાય. જ્યારે જીવને હું પણ રાગમાં કે ઈચ્છામાં થાય ત્યારે જ્ઞાનમાં ન થઈ શકે. જ્યારે જીવને જ્ઞાનમાં હું પણ થાય ત્યારે ઈચ્છામાં હું પણ ન થઈ શકે. જ્ઞાન અને રાગ પરસ્પર વિરુદ્ધ સ્વભાવી હોવાથી બે જગ્યાએ હું પણ થઈ શકતું જ નથી, આ તો બની શકતું જ નથી. તો બની રહ્યું છે એ એ પ્રકારે બની રહ્યું છે કે ઈચ્છામાં હું પણ થઈ રહ્યું છે. હવે જ્ઞાનમાં હું પણ છે, ખરેખર અસ્તિત્વ જ્ઞાનમાં છે જીવનું, રાગમાં નહીં. કેમ કે રાગમાં અસ્તિત્વ હોય તો રાગનો નાશ થતા અસ્તિત્વનો નાશ થાય, અને જ્ઞાન તો સતત ચાલુ રહે છે, જ્ઞાનનું સાતત્ય ભૂસાતું નથી. પર તરફનો ભાવ છે ને એ ભાવે મલિન છે અને એ સ્વભાવભૂત ભાવે નથી, અને એ ખરેખર એક ચારિત્ર ગુણનું પરિણમન હોવા છતાં ભિકારી પરિણમન છે, રોગ છે. ઈચ્છા ઉત્પન્ન થવામાં તો અજ્ઞાનને મિથ્યાત્વનો રોગ તો છે, પણ ઈચ્છા ઉત્પન્ન થવાનું મૂળ કારણ સ્વરૂપનું અભાન છે, સ્વરૂપનું અભાન છે. ઈચ્છા રહિત પદાર્થ પોતે છે જ્ઞાનમય, એના બેભાનપણામાં ઈચ્છા ઉત્પન્ન થાય છે. મૂળમાં તો મૂળિયો આ છે, પછી કેટલા ઘણા કારણો એના ઊભા થાય છે ઈચ્છા થવાના પછી, અને વિભિન્ન પ્રકારની ઈચ્છા થવાના પણ ઘણા કારણો ઊભા થાય છે. એક તો જાણે જીવને પોતામાં પોતાના સ્વરૂપના અભાનમાં પોતાની સ્વયંની સુખ બુદ્ધિ નથી, એટલે એને અનાદિથી અવશ્ય રાગમાં ને પરમાં સુખ બુદ્ધિ છે, અને જ્યાં સુખ હોય ત્યાં એની ઈચ્છા થયા વગર રહે જ નહીં, એને રોકી શકાય નહીં. જેમાં સુખ ભાસ્યું ભલે નથી તોય તે ખોટું, ઈચ્છા થયા વગર ન રહે. એટલે ઈચ્છા થવાનું કારણ પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે, પોતાના સ્વરૂપનું અભાન છે. એવી ઈચ્છા આત્માએ અજ્ઞાનપણે કરી છે, આત્માએ કરી છે, અજ્ઞાનપણે કરી છે. આખો આત્મા જ ઉલઝે છે ત્યાં એમ, અને આત્મા અજ્ઞાનપણે એ ઈચ્છા કરે છે. હવે અહીંયા જ્યારે એક વેણે વિચાર કર્યો છે કે આત્મા એક જ્ઞાનમય પદાર્થ છે, જ્ઞાનને સર્વ અન્ય પદાર્થો માત્ર જ્ઞેય રૂપે જ છે, જ્ઞેય સિવાય બીજું કોઈ જ્ઞાનની પાસે ખાતું જ નથી. ઈષ્ટ અને અનિષ્ટપણાનું ખાતું બંધ કરવાની વાત છે. કોઈ પદાર્થ ઈષ્ટ છે એ ખાતું જ્ઞાનને નથી, એ કોઈ પદાર્થ ખરાબ છે એ ખાતું જ્ઞાનને નથી, છતાં પોતાને આત્માર્થીની અવસ્થામાં થઈ જાય છે તો થઈ જાય છે, એની સામે એને એનો પ્રયત્ન ઊભો થાય છે કે આ ન થવું જોઈએ, આ એક કલ્પના છે જીવની, વાસ્તવિકતા એમ છે જ નહીં, આ કલ્પના થઈ કેમ, થવાનું કારણ શું છે, આ એટલે થશે શું કે રસ તૂટશે, આ ભાંજગઢથી રસ તૂટી જશે. તોડવાની જરૂર છે રસને તોડવાની, કેમ કે ભૂતકાળમાં એવા રસથી ગાંઠ મારીને તેલનું ટીપું રેડ્યું છે કે એમાં જ એને મુશ્કેલી છે. જો રસ તોડતા તોડવાનો એને ચાલુ થયું, એટલું કાર્ય એને પરામમાં ચાલુ થયું, જીતી જશે, એની જીત છે. રસ તો આવડ્યો તો જીત્યો સમજી લ્યો, રસ ન તૂટ્યો સમજી લ્યો હું કે હારી ગયો, હવે આનું કામ નથી. એટલે આ રસ તોડવાની પ્રક્રિયા છે. ઈચ્છા ન તો પછી કઈ બળદ ન રહ્યું ને બિચારીનું, જ્યાં રસ વગરની ઈચ્છા છે ત્યાંનું શું બળ છે એને તોડવી, તો સામાન્ય વાત છે. મૂળ તો રસ, રસમાં જ શક્તિ છે. આગળ એક વાત લઈ લીધી છે, ચોથા પર પાને છે નીચેનો પેરેગ્રાફ. જીવના પરિણામના વિજ્ઞાન અનુસાર પરિણામની શક્તિ તેમાં રહેલા રસમાં મોજુદ છે. પરિણામની શક્તિ ક્યાં છે? એ પરિણામ જે રસ લઈને ઉપજ્યું છે એમાં એ પરિણામની શક્તિ છે. એ પરિણામની શક્તિ તોડવી હોય, વિભાવ પરિણામનો વિભાવ રસ છે, શુભમાં શુભ રસ છે, અશુભમાં અશુભ રસ છે, બંને વિભાવ છે. એનો રસ તોડ્યો એ પરિણામમાં કોઈ તાકાત નથી, પછી કોઈ શક્તિ નથી. નહીં, રસ રસ છે અને ઈચ્છા ઈચ્છા રસ વગર પણ થાય, રસ સહિત પણ થાય. ઈચ્છા કશાય છે, પણ જ્ઞાનીને ઈચ્છા થાય છે, રસ નથી. ખાવાની ઈચ્છા થાય, બોલવાની ઈચ્છા થાય, હાલે ચાલે, પૂજા ભક્તિ કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, સંસારના કાર્યો હોય તો ઉદય, જે હોય ઉદય હોય એ બધું કાર્ય કરતો દેખાય, એમાં ઈચ્છા એ દેખાય, રસ નથી. એક ગુણની પર્યાયમાં પણ હવે આ તો ઝીણું કાચવું છે ને, ઝીણું કાચવું, આ તો વિભાવ પરિણામ છે. સ્વભાવ તો આથી ઝીણો છે, આ તો કશાય સ્થૂળ સ્થૂળ છે વિષય, પણ છતાંય એમાં સૂક્ષ્મતા છે. ફરીને હવે એ વિષય લઈએ કે ઈચ્છા વગેરે પરિણામ કશાય છે. કશાય એક વાત છે, કશાય રસ એ બીજી વાત છે. જીવને સ્વરૂપનો પ્રથમ નિર્ણય, જીવને સ્વરૂપ પ્રથમ ભાષ્યમાન ક્યારે થાય, નિર્ણયના કાળમાં, કે એનો કશાય રસ મંદ પડી ગયો હોય એ કાળમાં, આ 19મો બોલ છે ગુરુદેવશ્રીના વચનામૃતમાં 144 ગાથાના પ્રવચનમાંથી ખેંચેલો, નંદીશ્વરજીના લીમાં કૂતરાયેલો 19 નંબરનો બોલ છે. ત્યાં કશાય રસ શબ્દ વાપર્યો છે જીવે. તો કશાય અને કશાય રસ બે વાતમાં ફેર શું, કે કશાય રસ તીવ્ર હોય અને કશાય મંદ હોય. શુભ ભાવમાં ચડી જાય અને કશાય, શુભ ભાવનો જે કશાય રસ છે એ ઘણો તીવ્ર હોય, નુકસાન કરે એને. અશુભ ભાવમાં જ્ઞાની હોય ને કશાય રસ મંદ હોય એનો, દેખાય અશુભ ભાવમાં અને કશાય રસ એનો મંદ હોય. અને મિથ્યાત્વ અવસ્થામાં કશાય તીવ્ર થાય ને કશાય રસ તીવ્ર હરવાર થઈ જાય છે, અને કશાય મંદ થાય ને કશાય રસ મંદ પણ થઈ શકે છે. એ તો સંભવિત વાત છે, પણ ઓલો તો બે વિરુદ્ધ વાત છે, કે કશાય રસ તીવ્ર હોય કશાય મંદ હોય, કશાય રસ મંદ હોય ને કશાય તીવ્ર હોય, એવું બને છે. એ તો બે જુદા જુદા મુદ્દા છે, એક જ પરિણામની અંદર આ બે જુદી જુદી વાત છે. એટલે આ અવલોકન વગર નથી સમજાતો, રસનો જે ફેક્ટર છે એ વિચાર મનનથી નથી સમજાતો, કેમ કે વિચાર મનન છે એ તર્કણામાં જાય છે, અને વિચાર મનનનો વિષય પરોક્ષ રહે છે વિચાર જ્ઞાનમાં. વિચાર જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાનની પ્રક્રિયા છે, અને એનો વિષય પરોક્ષ રહી જાય છે જ્ઞાનમાં. જ્યારે અવલોકનમાં વિષય પ્રત્યક્ષ છે એટલે સીધો અનુભવ પકડાય છે, અને અનુભવ પકડાય છે ત્યાં સૂક્ષ્મતા આવે છે, કે આમાં કશાય અને કશાય રસ બે વાત છે આમાં તો, એ અવલોકન વગર નથી સમજાતું. એટલે એ પદ્ધતિ અનિવાર્ય છે આની અંદર. જોકે આ સમજાવવું પડે એ જરા બરાબર નથી લાગતું, એટલા માટે કે આવું કેમ સમજાવવું પડે, જ્યારે આ વિષય જ પોતાની લાઈનનો છે, પોતાના ભાવની લાઈન છે, ત્યારે શું જીવ પોતાના પરિણામને તપાસ્યા વગર, પોતાનું અવલોકન કર્યા વગર તત્વજ્ઞાન સમજી લે? કઈ યોગ્ય પદ્ધતિ છે? જે વિષય તમે ચર્ચાની એરણ ઉપર લ્યો છો, એજન્ડા ઉપર લ્યો છો, એ વિષયને તમે હાવ પડતો મૂકો છો. તમારા ઘરમાં ચાલતા પરિણામ છે, તમારા આત્મામાં ચાલતા પરિણામ છે, એને તમે એક કોર મૂકો અને તત્વજ્ઞાન એનું શીખી લ્યો, પલાખાને ઘડિયા ગૂંખી નાખો, આ તો કેવી વિચિત્ર વાત કહેવાય. ખરેખર તો એમ કહેવું પડે એ ખોટું છે. માણસ એમ કહે ને ભાઈ તમને આ કહેવું એ ખોટું છે, તમને આવું કહેવું ન પડવું જોઈએ. એમ આટલી વાતો સામાન્ય પ્રથમ તબક્કે સમજાય એવી છે, કે જ્યારે આ જીવને ના શુદ્ધિકરણનો આ વિષય છે, આત્માની શુદ્ધિનો જ્યારે આ વિષય છે, ત્યારે શુદ્ધિ અશુદ્ધિના જે પરિણામ છે એને તપાસ્યા વગર એ વિષય સમજાય કેવી રીતે, એમને એ વિષય કેવી રીતે સમજાય, અને સમજાણો હોય તો એ સમજાણો છે એ કહેવાય કેમ, કે સમજાણો છે એ વાત સમજાણી જ નથી ખરેખર. એટલે તો એ વાત થોડી બરાબર નથી લાગતી કે આ વાત કેવી પડે છે, એ બરાબર નથી લાગતી. કોઈ પણ માત્ર જ્ઞાન તો જાણવાની મર્યાદામાં જ રહે છે, વિકલ્પ પણ માત્ર વિકલ્પની જ મર્યાદામાં રહે છે. જોતા જાવું, તપાસતા જાવું, તે વિકલ્પ પણ વિકલ્પ અનુસાર કાર્ય ભજે એવા શરીરાદિની પર્યાયમાં વ્યાપતો નથી. હવે વિકલ્પને જોવે તો પણ ખ્યાલ આવે એવું છે કે આ બોલવાનું થાય છે, ઓઠને જીભને બધું ચાલે છે, કંઠને એ બધું, છતાં વિકલ્પ એમાં નથી વ્યાપતો. શરીરની ક્રિયામાં વિકલ્પ નથી વ્યાપતો, શરીરથી બીજી ક્રિયામાં તો વિકલ્પ અનુસાર કાર્ય એવા શરીરાદિની પર્યાયમાં વ્યાપતો નથી. આ રીતે કાર્ય કારણમાં સ્વ પરની ભિન્નતા અવલોકનથી સમજાતા, શું કાર્યકારણનું જે પ્રકરણ છે એમાં સ્વ પરની ભિન્નતા સમજાય છે એમને, પણ અવલોકનથી સમજાય. જ્યારે ન્યાયથી, તર્કથી, શાસ્ત્રથી નથી લેવું, યુક્તિથી નથી લેવું, પણ અવલોકનથી પોતાને સમજાય તો સમજાતા જીવને ઉદયના કાર્યોનો રસ તૂટી જાય છે. રસ તૂટે છે ત્યારે તેવા પરિણામમાં પર પદાર્થ પ્રત્યેનું જોર ઘટી જાય છે. આ ઊંધા પુરુષાર્થનું બળ તૂટ્યું, રસ તૂટ્યો એટલે ઊંધા પુરુષાર્થનું બળ ઘટી ગયું કે જે કામ હું કરી શકતો નથી એમાં જોર કેટલું દઉં, જે કામ આ આત્મા કરી શકતો નથી એમાં જોર કેટલું દેવાય. જ્યારે રેતીના લાડ ચૂરમાના લાડવા બની શકતા નથી, કલર ભલે ચૂરમા જેવો દેખાય અને ચૂરમાની કણી હોય એવી જ બરાબર ભલે કણી દેખાય રેતીની, પણ આના લાડવા વાળીને ચૂરમું બનાવીને ખાઈ શકાતું નથી, તો એના લાડવા બનાવવામાં જોર કેટલું આવે? આ તો વ્યર્થ વ્યર્થ છે, આ પ્રવૃત્તિ જ વ્યર્થ છે એમ ભાષે છે. ત્યાંની કોઈ સાર્થકતા નથી. આગળ આવી ગયું ને, સમયની શક્તિનો દુર્વ્યય છે એવું લાગે, એનું જોર ઘટી જાય છે. જ્યાં કોઈ પણ કાર્ય કરવામાં રસ અને જોર ન હોય, પરિણામની અંદર ભલે ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ, વિકલ્પ ઉત્પન્ન થઈ ગયો, પણ એનું રસ ને જોર ન હોય, ત્યાં તત્સંબંધિત દુરાગ્રહ અને તીવ્ર કષાય રસ કેવી રીતે થાય? કે એ કાર્ય માટેનો કોઈ દુરાગ્રહ નહીં આવે, એ કાર્ય માટેનો કોઈ તીવ્ર કષાય રસ નહીં થાય, તીવ્રપણું નહીં આવે એની અંદર, શું રસ તૂટી જશે. વળી સર્વ દોષથી રહિત થવાની ભાવનામાં પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનો અભિપ્રાય રહેલો છે. અહીંયા એક પ્રશ્ન આવે છે આ વાત આગળ સામે કે શુદ્ધિ અને પૂર્ણ શુદ્ધિ કેવી છે એ તો ખબર નથી. જે છે ને પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, તે જ વાસ્તવિક શરૂઆત છે. તો પૂર્ણતાનું જે મોક્ષ છે એનું લક્ષ્ય કેવી રીતે થાય એની તો ખબર નથી, એ ભાવની તો સમજણ આવી નથી, અથવા એ ભાવ ભાષ્યો નથી, તો એ ક્યાંથી ઊભું થયું છે, પૂર્ણતાનું લક્ષ્ય ક્યાંથી આવ્યું છે? કે સર્વ દોષથી રહિત થવાની જે ભાવના, સર્વ દોષથી, તમામ દોષથી, એક પણ કણથી, દોષના એક કણિયાથી પણ રહિત થવું છે, એમાં પૂર્ણ શુદ્ધિની ભાવના રહેલી છે. આ નાસ્તિમાં અસ્થિ છુપાયેલી છે, નાના નાસ્તિ વિચાર પણ અસ્થિ એમ સૂચવે શ્રીમદજીએ લીધું છે ને, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, એ નાના નાસ્તિ વિચારમાં અસ્થિ સૂચવે છે. સર્વ દોષથી રહિત થવાની ભાવનામાં પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનો અભિપ્રાય રહેલો છે. તેથી પૂર્ણ શુદ્ધતાનું લક્ષ અથવા પૂર્ણ શુદ્ધતાનું ધ્યેય દ્રઢ મોક્ષેચ્છામાં પરિણમિત થાય છે. પ્રથમમાં પ્રથમ આત્માર્થી જીવને દ્રઢ મોક્ષેચ્છા હોય છે. જો દ્રઢ મોક્ષેચ્છા ન હોય તો કોઈ વાત આગળ નહીં ચાલે. દ્રઢ મોક્ષેચ્છાથી જ બધી વાત આગળ ચાલે છે. એટલે એને વાસ્તવિક શરૂઆત કહી છે, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, અને તે જ વાસ્તવિક શરૂઆત છે એમ કહી છે. એ વિના શરૂઆત જ નથી ખરેખર તો. અથવા આ જીવે એવી દ્રઢ મોક્ષેચ્છા સિવાય અત્યાર સુધી જેટલું કર્યું છે એમાં શરૂઆત નથી કરી, એણે શરૂઆત જ કરી નથી. એમ એણે અત્યાર સુધી જે કરેલું છે એના ઉપર પહેલા ચોકડી મૂકી દેવી કે દ્રઢ મોક્ષેચ્છા અથવા પૂર્ણ શુદ્ધિની ભાવના આ લક્ષ આ ધ્યેય બંધાણું તો હવેથી શરૂઆત થશે. નહીતર એ પહેલાં કર્યું એ કોઈ શરૂઆત થઈ જ નથી. માન્યું હોય કે મેં શરૂઆત કરી છે, માન્યું હોય કે હું આટલો આગળ વધ્યો છું, એ બધું ખોટું છે, શરૂઆત નથી થઈ. અને આ આ આ વાત એટલી બધી મુદ્દાની છે કે જીવ આમ વિચાર કરે છે કે આપણે આમ શરૂઆત કરીએ, આપણે ધર્મ કરવા માટે આમ શરૂઆત કરીએ, ધર્મ કરવા માટે આમ શરૂઆત કરીએ, અહીંથી શરૂઆત કરીએ. આ શરૂઆતના વિષયમાં જ ભૂલ કરે છે જીવ, પાયાની ભૂલ અહીંયા કરે છે. જે શરૂઆત નથી એને શરૂઆત માની બેસે છે, પછી અહીંયાથી ચણતર કરવા માંડે છે કે હવે હું અહીંથી આગળ વધું, આટલો આગળ વધું, અહીંયા આટલો આગળ વધ્યો અથવા વધું, વધ્યો અથવા વધું, બેમાંથી એક વાત થયા કરે છે. પણ મૂળમાં શરૂઆત હોતી જ નથી. એટલે એ બધું ઉલટી દિશામાં ગ્રહિત મિથ્યાત્મા આગળ ચાલવાની વાત છે. જેમ સંપ્રદાયમાં ઉપવાસ માનીને, ઉપવાસ કરીને તપશ્ચર્યા માને તે ગ્રહિત મિથ્યાત છે. ઉપવાસ કરીને તપશ્ચર્યા માને તે ગ્રહિત મિથ્યાત છે. એમ જેને શરૂઆત નથી થઈ એને શરૂઆત માની એ ગ્રહિતમાં ચાલ્યો ગયો. ક્યાંથી ગ્રહિત શરૂ થાય છે? શરૂઆત જો દ્રઢ મોક્ષેચ્છા અથવા પૂર્ણ શુદ્ધિનું ધ્યેય નથી, શરૂઆત નથી કરી, શરૂઆત થઈ જ નથી. ગુરુદેવ ના પાડે છે, અનંત તીર્થંકરો ના પાડે છે. ગુરુદેવ ના પાડે છે એટલે અનંત તીર્થંકરો ના પાડે છે કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. એ સિવાય કોઈ શરૂઆતનો પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી. આ પાયાની વાત છે. હવે કેટલું એના ઉપર ધ્યાન દીધું છે એ વિચારવા જેવું વિષય છે. આ એક સૂત્ર તો ગુરુદેવે આપ્યું છે, અને સ્વાધ્યાય મંદિરમાં એક એક ફૂટના દોઢ દોઢ ફૂટના અક્ષરથી લખ્યું છે. ઊંચે છે એટલે મને વાંચી શકાય સારી રીતે. એના ઉપર ધ્યાન કેટલું ગયું આપણું? જોકે આ તો બહુ કુદરતી છે. જે જીવ આવા લોકોત્તર માર્ગમાં પ્રવેશ કરવા માગે છે એને સીધું જ ધ્યાની જાય છે, સીધું જ લક્ષ જાય છે કે ખરેખર મારે ક્યાં પહોંચવું છે કે જેને લઈને હું શરૂઆત કરું. જ્યાંથી ઊભો છું ત્યાંથી શરૂઆત તો જ્યાંથી ઊભો છે ત્યાંથી કરવી પડશે. પણ પોતે ક્યાં ઊભો છે, કેવી સ્થિતિમાં ઊભો છે એની ખબર નહીં પડે. એને ખબર નહીં હોય અને ગમે તે કરવા લાગી જશે કે હું ધર્મ કરું છું, હું મારું કાર્ય કરું છું, મારા આત્મહિત માટે ફલાણું કરું છું, ઢીંકણું કરું છું, પણ એને ખબર જ નહીં હોય કે હું ક્યાં ઊભું છું. એ શરૂઆતનો આ ધ્યેય માનશે ત્યારે એને ખબર પડશે કે હવે હું ક્યાં ઊભો છું. એ વિષય થોડો વધારે ચર્ચો છે આમાં. નિર્ભ્રાંત દર્શનના પહેલા પ્રકરણમાં વધારે ચર્ચો છે. તેથી પૂર્ણ શુદ્ધતાનું લક્ષ ધ્યેય દ્રઢ મોક્ષેચ્છામાં પરિણમિત થાય છે. બહુ કુદરતી છે આ સ્વરૂપ પ્રાપ્તિની આવી ભાવનામાં આત્મસ્વભાવની ભાવના ગર્ભિત છે. આ વાત એટલા માટે લીધી છે કે ભાઈ પૂર્ણ શુદ્ધતા એ તો મોક્ષ દશા છે, આત્માની પૂર્ણ શુદ્ધ દશા એ તો મુખ, અને એ તો પર્યાય છે. અમારે તો સ્વભાવ પકડવો છે, અમે એમ સમજ્યા છે. શું પર્યાય દ્રષ્ટિ ને દ્રવ્ય દ્રષ્ટિનો વિષય જુદો જુદો છે ને? પર્યાય દ્રષ્ટિ મિથ્યાત્વ છે, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક્ત્વ છે. આટલો ઉલટો સુલટો ફેર છે. ત્યારે અહીંયા જો પહેલા વહેલા દ્રઢ મોક્ષેચ્છા અથવા પૂર્ણ શુદ્ધિ એ જો પર્યાયનો વિષય હોય, ગુરુદેવને કોઈ પૂછ્યું, કારણ કે આ દ્રવ્ય પર્યાયનો વિષય બહુ ચર્ચાનો, અને એમાં ખાસ કરીને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશન પછી વધારે ચર્ચાનો, એટલે આ સૂત્ર ઉપર એક વખત ચર્ચા ચાલી. ગુરુદેવનું કોઈ હા ત્યાંય પૂછ્યું, ત્યાંય વાત ચાલી હતી સોનગઢમાં, બીજાએ પૂછ્યું હતું. સાહેબ આ પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત એ ત્રિકાળી ધ્રુવની વાત છે કે પર્યાયની વાત છે? તો કે પર્યાયની વાત છે. ઓલું પકડી લીધું હોય ત્રિકાળી ધ્રુવનું, પકડી લીધું એટલે એમ જ અધરથી, તો એને એમ થાય કે ભલે આ પર્યાયની વાત ક્યાંથી આવી? પર્યાયની વાત તો આપણે છોડી દેવાની છે. એટલે આ વાત અહીંયા નાખી છે. એનું કારણ એ છે કે સ્વરૂપ પ્રાપ્તિની આવી ભાવનામાં પોતાના પૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિ કરવી છે એવી સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આત્મ સ્વભાવની ભાવના ગર્ભિત છે. એમાં સ્વભાવની ભાવના ગર્ભિત છે. હજી એને સ્વભાવનો પત્તો હવે લાગશે નિર્ણયના કાળે, પણ એને સ્વભાવની ભાવના ત્યાંથી આવે છે. કેમ કે પૂર્ણ શુદ્ધ રૂપે આત્માનું રહેવું થવું એવું જ વસ્તુનો સ્વભાવ તત્વ છે. જે મૂળ તત્વ, સ્વભાવ તત્વ, ધ્રુવ તત્વ છે એ આ રીતે પરિણમવું એવું એનું મૂળ તત્વ છે. જો પરિણમનની અપેક્ષાથી એને જોવામાં આવે તો આવું પરિણમન થવું એ જ મૂળ વસ્તુનું સ્વરૂપ છે, ને એની ભાવનામાં સ્વભાવની ભાવના ગર્ભિત છે. એ કેમ સ્વભાવ ઉપર આવી જશે એનું કારણ આ છે. દ્રઢ મોક્ષેચ્છામાંથી સ્વભાવ ઉપર કેવી રીતે એ જીવ આવે છે એ વાત હવે વિચારવી છે. કેવી રીતે કુદરતી આવી જાય છે, ભૂલ થયા વગર પર્યાય બુદ્ધિ છૂટી જશે. તેથી મુમુક્ષુ જીવને પોતાનું મૂળ સ્વરૂપ ઓળખવાની કોઈ અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. પૂર્ણ શુદ્ધિની ભાવના પહેલા જો એને પૂર્ણ શુદ્ધિના ધ્યેય પહેલા એ સ્વરૂપને ઓળખવા જાય છે, નહીં ઓળખાય. પૂર્ણ શુદ્ધિના ધ્યેય પછી જો એ ઓળખવા જાય છે તો એની કોઈ અપૂર્વ જિજ્ઞાસા છે. કે આવી પૂર્ણ શુદ્ધતા જીવ ક્યાં ઠરીને ઠામ થાય, ક્યાં સ્થિર થાય, કયા તત્વને પકડી રાખે તો આમ થવાય એ જોવાનું છે. કેમ કે પરિણામ ચલિત તત્વ છે. પરિણામ પોતે અનિત્ય, ક્ષણિક અને ચલિત મેચક તત્વ છે આત્માનો. એને મેચક કહ્યું છે સમીસારો. હવે આ પોતે જ જે ધજાની પૂંછડી જેવો અંશ છે, હિલાજ કરે હિલાજ કરે હિલાજ કરે, ઉત્પાદવે 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 થયા કરે. પૂર્ણ શુદ્ધિ લાવવી છે, આની અંદર બધો મેલ ભર્યો છે. અહીંયા પૂર્ણ શુદ્ધિ આમાં જોઈએ, કરવું શું જોઈએ, ક્યાં સ્થિર થવું જોઈએ, એવું એવું કયું તત્વ છે કે જેના ઉપર આ એકાગ્ર થાય તો પૂર્ણ શુદ્ધિ થાય, એની ખોજ પહેલી શરૂ થાય છે આમાંથી. આ અંતર ખોજનો વાસ્તવિક પ્રકાર આમ ઉત્પન્ન થાય છે. નહીતર સ્વભાવની ખોજ કરે છે લોકો, પણ એ એવી રીતે પરલક્ષી જ્ઞાનમાં કરે છે કે શાસ્ત્રમાંથી ગોતી ગોતીને જાણે આત્મા ગોતી નાખવો હોય કે શાસ્ત્રમાં આત્મા કેવી રીતે બતાવ્યો છે. કેમ કે શાસ્ત્ર તો અનુભવી જીવોને આ કથનો છે, તો કેવી રીતે આત્માને કીધો છે ને કેવી રીતે આત્માને બતાવ્યો? આવો આત્મા, આવો આત્મા, આવો આત્મા ઘણી વાતો કરે છે આત્માને, પણ અંતરખોજનો વિષય છે આ. અને એ આ રીતે એની અંતરખોજ શરૂ થાય છે, બીજા પ્રકારે નહીં તો એનો પત્તો લાગે છે. એ આ એક ખાસ કરીને ચોક્કસ વિષય છે, એની ચોક્કસ લાઈન દોરી છે. વિકલ્પની અવસ્થામાં હજી આ બધું ચાલે છે. હા, એમાં વિકલ્પની પ્રધાનતામાં અને જેને એમ કહીએ કે કોઈ પણ જાતની વ્યવસ્થિત વિચાર પદ્ધતિથી નહીં, કોઈ વ્યવસ્થિત લાઈન હાથમાં આવી હોય ને નહીં, યદવા તદવા, સમયસાર વાંચું, નિયમસાર વાંચું, શ્રીમદ વાંચું, ફલાણું વાંચું, આ વાંચું, વાંચું વાંચું, ઘણું વિચાર્યું, વાસ્તવિક શરૂઆત કેમ થાય છે એના ઉપર ખ્યાલ ગયો નથી, એ કુદરતી જ જોવો જોઈએ, અને એને લઈને જે અંતર શોધ સ્વભાવની થવી જોઈએ અપૂર્વ જિજ્ઞાસાથે, એ પ્રકારમાં જે આવતો નથી. તેથી મુમુક્ષુ જીવને પોતાનું મૂળ સ્વરૂપ, એટલે આ સુવિધિના વિષયમાં લીધું છે, આ જે ચોક્કસ કાર્ય પદ્ધતિની વિધિ છે, લાઈન દોરી છે.
હા,
નહીં, પ્રશ્ન જ નથી, આમાં વૈજ્ઞાનિક પદ્ધતિ છે, આ તો એકદમ વિજ્ઞાન જ એ જાતનું છે. પોતાનું મૂળ સ્વરૂપ ઓળખવાની કોઈ અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે અને આવી જિજ્ઞાસાનો અંત જ્યાં સુધી સ્વરૂપ નિર્ણયમાં ના આવે, એટલે કે આવી જિજ્ઞાસાનો અંત જ્યાં સુધી સ્વરૂપનું ભાવભાષણ ન થાય ત્યાં સુધી અતૃપ્ત જિજ્ઞાસા, જિજ્ઞાસા તૃપ્ત નથી થતી, અતૃપ્ત જિજ્ઞાસા મુમુક્ષુ જીવને સર્વ ઉદય પ્રસંગમાં અને પંચેન્દ્રિયના સર્વ વિષયોમાં નિરસ કરી દે છે. આ જિજ્ઞાસાનું એક સ્વરૂપ છે. અપૂર્વ જિજ્ઞાસા એક શબ્દ થયો, પણ એનો ભાવ શું છે એમ જો વિચારવામાં આવે તો એ ભાવ એવો છે કે એ જિજ્ઞાસા તૃપ્ત ન થાય ત્યાં સુધી એને કોઈ ઉદયમાં રસ આવે નહીં, કોઈ પંચેન્દ્રિયના વિષયમાં રસ આવે નહીં. એક માણસને લૌકિક ચિંતા ઊભી થાય ને, કોઈ ખાવું ભાવતું નથી. સામાન્ય રીતે ભાવતું ભોજન હોય તો એને ક્યાંય હક પડે નહીં, ટેન્શનમાં આવી જાય છે માણસ, ત્યારે એને ક્યાંય રસ પડે નહીં, કોઈ ઉદયમાં એને રસ પડે નહીં. તો એક સામાન્ય ચિંતામાં આવું બને છે તો સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસા કેવી ચીજ છે કે એ જિજ્ઞાસાને વશ પણ જીવને ક્યાંય રસ ન પડે. એટલું જ નહીં, એથી આગળ જે પણ એ સ્થિતિની તીવ્રતામાં પસાર થતા, લંબાણું સ્વરૂપ શોધ કરતા હજી પત્તો લાગતા વાર લાગે થોડી, તો એ તીવ્રતામાં પસાર થતા ઊંઘ પણ ઉડી જાય છે. મોટાભાગના એ ભૂમિકાના મુમુક્ષુ જીવની એક વાર નિંદર ઉડી જાય છે. એ જાણે જાણે રાત દિવસ સ્વરૂપને શોધે છે, એવી સ્થિતિમાં આવી જાય કે એની ઊંઘ એકવાર આરામ થઈ જાય, ઊંઘ આવે નહીં ચેનથી, એને જાણે એ જ ચાલે અંદરમાં, કા આવી જાય તો એને એમ થાય કે એ જ ચાલતું હતું, હું એ જ ગોતતો હતો, હજી પત્તો કેમ લાગતો નથી, હજી પત્તો કેમ લાગતો નથી. એ જિજ્ઞાસાને શાસ્ત્રકારો તૃષાની ઉપમા આપે છે. તૃષા એક એવી ચીજ છે કે જેમ જેમ સમય જાય તેમ તેમ એ અસહ્ય પરિસ્થિતિ ઊભી કરે, સહન ન થાય એવી પરિસ્થિતિ આ જિજ્ઞાસાના કાળમાં થાય છે. હવે સુગાનીજીનો જીવન પરિચય વિચારીએ તો એ પરિસ્થિતિમાં હતા, કેમ આવતા વેત પકડ્યું એનું કારણ આ છે કે અસહ્ય પરિસ્થિતિમાં આવ્યા હતા. આત્મધર્મ વાંચ્યું, ખોદ તો ચાલતી હતી, ઘણા ધમ પછાડા કરતા હતા, એમાં આત્મધર્મ આવ્યું, એમ થયું કે વાત તો અહીંયા લાગે છે, કંઈક ગોતું છું એ તો આ જગ્યાએ લાગે છે, જાવું જોઈએ મારે, હવે 500 માઇલ દૂર, 600-700 કિલોમીટર છે અજમેરથી સોનગઢ, તો કે જાવું છે, હવે ગયે છૂટકો. એ વખતે આપણા પાટણીજી ત્યારે રહેતા, બાજુમાં છે ને ગામ કિશનગઢ, કિશનગઢ એમનું ગામ કિશનગઢ જ છે, કિશનગઢ રહેતા હતા. એને વાત કરી, તમે જાઓ તો મને મારે હારે આવવું છે, પણ એટલી અંદરમાં અસહ્ય પરિસ્થિતિ હતી કે પ્રાણ છૂટી જાય, ઊંઘ છૂટી જાય, શું પ્રાણ છૂટી જાય એવી અસહ્ય પરિસ્થિતિ. એટલે જેમ કઢેલા દૂધમાં મેળવણ પડે એમ પડી ગયો, એનું કારણ એ બહુ તીવ્ર સ્થિતિમાં આવ્યા હતા. એવી તીવ્ર સ્થિતિ સૌભાગભાઈની ખેંચી છે. આ જો પૂર્વ ભૂમિકાના દાખલા છે કે નહીં, એવી સ્થિતિ આ પૂજ્ય માતાજીને વાત કરે છે પંડિતજી હિંમતભાઈ, કેવી પૂર્વ ભૂમિકામાં કેવી વેદના હતી સ્વરૂપ પ્રાપ્તિને ખ્યાલ આવે છે. એ બધા એક જ લાઈનમાંથી પસાર થયા છે અને એ લાઈનમાંથી પસાર થાય છે ત્યારે મિથ્યાત્વ એટલું બધું ગળી જાય છે, જે મિથ્યાત્વનો રસ છે એ દર્શન મોહનો રસ એટલો બધો ગળી જાય છે એ સ્થિતિમાં કે એ જગ્યાએ શુદ્ધાત્મા કહેનાર કોઈ સત્પુરુષ પ્રત્યક્ષ આવે એટલે સીધું જ કામ થાય છે. એ વખતે પ્રત્યક્ષ યોગ થયો એ વખતે અનંત કાળે નહીં થયેલું કામ સીધું થઈ જાય છે, એનું કારણ એ છે. હવે ગુરુદેવ તો અજમેર ક્યાંથી જાય, એમને ક્યાં ખબર છે કે આ સોગાનીજીને શું વેદના ઉપડી છે, જો કુદરત શું કરે છે આ, એને એ પોતે ન રહી શકે એટલે એમને ઈચ્છા થઈ અને મારે જવું જોઈએ. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હતી તો પૂજ્ય બેનશ્રીએ 15 વર્ષની ઉંમરે કરાચી છોડી દીધી, મારે અહીંયા નથી રહેવું, લાખ વાતે નથી રહેવું, કોઈ વાતે નથી રહેવું, એટલે કોઈ વાતે નથી રહેવું. આ પૂર્વ ભૂમિકા છે ત્યારે પત્તો લાગે છે, પછી પ્રત્યક્ષ યોગ છે એ સાક્ષાત કામ કરે છે, નહીતર યોગ તો અનંતવાર થયો છે. એટલું જ નહીં પણ એ સ્થિતિની તીવ્રતામાં પસાર થતાં ઊંઘ પણ ઉડી જાય છે, અર્થાત રાત્રિ દિવસ તેનો આત્મા સ્વરૂપ શોધમાં લાગેલો રહે છે. નિર્મોહ સ્વરૂપની ખોજની તીવ્રતાને કારણે કેમ દર્શનમાં જાય છે કે જે મોહનો અભાવ સ્વભાવી તત્વ છે એની ખોજ શરૂ થઈ છે. હવે નિર્મોહ તત્વની ખોજની તીવ્રતાને કારણે દર્શન મોહનો અનુભાગ યથાર્થ પ્રકારે યથાર્થપણે સારા પ્રમાણમાં બહુ સારા પ્રમાણમાં અહીં ઘટી જાય છે. અહીંયા મિથ્યાત એટલું બધું કાગળ જેવું પાતળું થઈ જાય છે કે ટકોરો મારે તો કાગળ ફાટી જાય. આ પતંગનો કાગળ આવે છે ને પાતળો, સહેજ ટકોરો વાગે કાગળ ફાટી જાય, એવું પાતળું મિથ્યાત થઈ જાય છે. અને એવું પાતળું મિથ્યાત થયું એનો અર્થ શું છે કે એનો દર્શનમોહની શક્તિ પણ એના રસમાં હતી, એના અનુભાગમાં હતી. એટલે કષાય રસ ઘટતા દર્શનમોહનો રસ પણ ઘટવાનો પ્રસંગ આવ્યો. દર્શનમોહની શક્તિ ન રહી, જેની શક્તિ ન રહી એ દબાય, સીધી વાત છે, એને ઉપશમ થવાનો અવસર ક્યાંથી આવ્યો? તો શક્તિ એની હીન થઈ ગઈ, શક્તિહીન થઈ એટલે દબાય છે. નિર્મોહ સ્વરૂપની ખોજની તીવ્રતાને કારણે દર્શન મોહનો અનુભાગ યથાર્થપણે સારા પ્રમાણમાં ઘટે છે અને તેથી જ્ઞાનમાં અનાદિથી રહેલા અજ્ઞાન અંધકારના પટલની ગાઢતા ઓછી થાય છે. આ જે પડ છે જ્ઞાનને આડું એક પડ છે, બાહ્ય ક્ષયોપશમ ખુલવો બીજી વાત છે અને અંદરની લાઈનની સૂજ આવવી એ બીજી વાત છે. પોતાના આત્માની મુક્તિ માટે હિત માટેની અંદરનો માર્ગ પકડાવવા માટેની સૂજ આવવી એ જ્ઞાનની નિર્મળતાનો વિષય છે. એને આડે એક ગાઢ અંધકારનું પટલ છે, પડદો છે, એ અહીંયા ઓછી થઈ જાય છે. બે જગ્યાએ કામ થાય છે, એક શ્રદ્ધા ગુણમાં અને એક જ્ઞાન ગુણમાં, બે જગ્યાએ તૈયારી થાય છે અને એ તૈયારી બરાબર થાય એટલે આગળનું કામ સહજ માત્રમાં કર્તૃત્વ ના પરિણામ કર્યા વિના, કર્તૃત્વ બુદ્ધિ વિના સહેજે સહેજે થાય છે. લગભગ તો સમ્યક દર્શનની નિર્વિકલ્પ સ્થિતિ પહેલા એ નિર્વિકલ્પ સ્થિતિનો વિકલ્પ જ નથી હોતો. એ તો એના કામમાં જ લાગેલો છે જીવ, ઓલી તો સહેજ સ્થિતિ આવીને ઉભી રહી છે. એને વિકલ્પ નથી કે હું નિર્વિકલ્પ થાઉં, એવો વિકલ્પ નથી ત્યાં. અને એવો વિકલ્પ હોય તો એ વિકલ્પ જ નડે એને, કેમ કે પર્યાય આશ્રિત છે ને, પર્યાયનું જોર તો ઉડાડી દેવાનું છે ત્યાં આગળ દ્રવ્ય દ્રષ્ટિ કરવામાં. એટલે એ સ્થિતિ તો એવી રીતે આવીને ઉભી રહી છે. એટલે એ પહેલાં જે શ્રદ્ધા જ્ઞાનમાં પરિસ્થિતિ છે એના ફેરફારો અંદરની કે અંદરની અંદરમાં ને અંદરમાં કેવી રીતે થાય છે એ વાત અહીંયા લીધી છે. જરા વિશેષ લઈશું વિસ્તારથી.
પુત્રી બેન ભીખમાસાના લગ્ન નિમિત્તે ગોધરા